भवसं भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। इष्टदेव भगवान श्री स्वामीनारायण ना चरण कमलों में आजनी आ रात्रिनी सभा में उपस्थित वाला सर्वे संतो वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व मोक्षभागी जीवात्माओं, थोड़ा समय पहला हमणा आ सत्संग छावणी नो हेतु मनुष्यना जीवन में जे रहेला बीज छे, शास्त्रकारो एम कहे छे के मनुष्यना जीवन नी अंदर सारा ने नरसा बन्ने प्रकारना गुणों रहेला छे। जेम धरतीनी अंदर तमाम प्रकारना रस रहेला छे, पण जेवी बीज नी शक्ति होय छे, बीज एवा रसने अंदरथी धरतीमांथी खेंची ले छे अने एमांथी जेवा रसने पाम्यो होय तेवा फळने फूलने खिलावे छे। એ માણસના જીવનની અંદર સારા અને નરસા તમામ પ્રકારના ગુણો પડેલા છે, પણ જેની જેવી વૃત્તિ હોય છે, વર્ષોથી યુગોથી આ જીવાત્માને બે મુખ્ય ભાગની અંદર વહેંચવામાં આવે છે, એક સુરી જીવાત્મા અને એક આસુરી જીવાત્મા। જેવી જેની વૃત્તિ હોય, જેવી જેની જે મેળવવાની ચાહના હોય એ આ સત્સંગમાંથી આ સમાજમાંથી એને મળેલા સમયમાંથી એવા ગુણોને વિકસાવે છે, એવા ગુણોને પ્રોત્સાહન આપે છે, એવા ગુણોને પ્રોત્સાહિત કરે છે। સદાચારી જીવ હોય, સુરી જીવ હોય તો એને અનાયાસે સહેજે સહેજે આવા સત્સંગનો યોગ થતો હોય છે, એને ભગવાનની ભક્તિનો યોગ થતો હોય છે, એને કહેવા નહીં જવું પડે વારે વારે। આપણા શાસ્ત્રોના ઇતિહાસ જોઈએ તો એમ લખાણો શ્રીજી મહારાજે એનું દ્રષ્ટાંત દીધું અને એમ કીધું કે જેમ ધ્રુવ અને પ્રહલાદ જેવા ભક્તો કે જેને જીવનમાં માત્ર એક વખત ભગવાન ઓળખાણા, આ જીવન એનો કેફ રહ્યો, પોતે કેફી રહ્યા ને બીજાને અનેકને કેફી કર્યા। જે મોક્ષ ભાગી જીવાત્મા છે, જે મુમુક્ષુ છે, જેને મોક્ષની ચાહના છે, એવા ભગત ભક્તોને ક્યારે પણ ધર્મ માર્ગ ઉપર ચાલવાને માટે, ભક્તિ માર્ગ ઉપર ચાલવાને માટે બળનો પ્રયોગ નથી કરવો પડતો, એને કેવળ ઈશારો જ કાપી હોય છે। એક વખત જ્ઞાન ઉપદેશ કરવામાં આવે, સમજાવવામાં આવે અને એટલી સુંદરતાથી એ ગ્રહણ કરે, જીવનની અંદર ઉતારી લે, આપણે જોઈએ તો એ ભક્તોના જીવન એ દાસ બનીને ભગવાનને રાજી કરવાને માટે જે જીવન જીવતા હોય અને એની કિંમત તો ત્યારે સમજાય કે જ્યારે આપણે કોઈ વિપરીત વિકૃત માનસવાળા વ્યક્તિને, જેને આસુરી જીવાત્મા કહીએ છીએ, આસુરી જીવાત્માની સાથે એને જ્યારે સરખાવવામાં આવે, એને જોવામાં આવે ને ત્યારે ખબર પડે કે આ ભક્તને ખરેખર એની નિષ્ઠાને ધન્યવાદ દેવા પડે। વાલા ભક્તો, એક વખત ગઢપુરની અંદર ભગવાન સભા કરીને બેઠા છે અને સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની સ્વરૂપની ઓળખાણ થઈ હોય, આ સત્સંગની ઓળખાણ થઈ હોય. વાલા ભક્તો, બહુ સમજવાનો પ્રશ્ન છે. ઘણી વખત આપણે એવી ભૂલ ભરેલી માન્યતા રાખતા હોઈએ છીએ કે આ સત્સંગની અંદર અમે કંઠી બાંધીને તિલક ચાંદલો કર્યો એટલે અમારું કાર્ય સફળ થઈ ગયું છે. વાલા ભક્તો, શ્રીજી મહારાજ એમ કહે કે સત્સંગમાં આવ્યા પછી પણ આસુરી તત્વ વાળો જે જીવ હોય એનું આસુરીપણો મુક્તો નથી, એ શું બતાવે છે? એ બતાવે છે કે જેવી મનુષ્યની વૃત્તિ છે, જેવી ગુણગ્રાહિતા છે, આ સમાજમાંથી, આ સત્સંગમાંથી એવા ગુણોને ગ્રહણ કર્યો, એનું લાલચ જ ત્યાં છે, એનું આકર્ષણ જ ત્યાં છે. એને તમે મીઠાશ આપો, મીઠા વેણ કહો તો એને નહીં ગળે ઉતરે. એનું પ્રારબ્ધ જ એ છે. એના હિતના વચન કહશો તો એના હિતના વચન પણ એને ગળે નહીં ઉતરે. આપણા સંપ્રદાયમાં એવા અનેક અનુભવ થયા છે. આ છેલ્લા વર્ષોની અંદર તો ઘણું જાણવાનું, ઘણું શીખવા મળ્યું. હો, ગઈકાલ સુધી જે વ્યક્તિઓ આ માઇકનો અવાજ જેટલો બને એટલો વધારે ફૂલ કરીને માઇક ફાડી નાખે એટલા મોટા અવાજથી ઘોંઘાટ કરતા, ઘોંઘાટ એટલા માટે કહું છું, હવે જો હેતુપૂર્વકનો, જો સહૃદય એ ઉપદેશ, એ ઉપદેશ હોત, એ શબ્દો નીકળ્યા હોત તો એ મનના મોતી ગણાત. પણ માત્ર લોકરંજન કરવા માટે, લોકોને આકર્ષણ કરવા માટે, લોકોને છેતરવા માટે, માત્ર ને માત્ર ઠગ વિદ્યા, ઠગ પ્રવૃત્તિ એને જ આદરવાને માટે જે કરેલી ક્રિયા, એને માત્ર ઘોંઘાટ જ કહેવાય. કોઈનું હિત કરવા માટે કે કોઈનું ભલું થાય એના હેતુથી કરવામાં નહોતા આવ્યા. ચર્મચક્ષુથી જોઈએ તો આપણને એમ લાગે, સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો એમ લાગે કે ઓહો, આવા તપસ્વી, આવા સિદ્ધાંતવાદી, આવા જ્ઞાની પુરુષો આ કળિયુગની અંદર ક્યાંથી હોય? મને તો એવા જીવનમાં અનેક પ્રસંગ છે કે જ્યાં માખણ લગાવવા બાકી નથી રાખ્યું. પણ આ તો બધાએ હરિકૃષ્ણ મહારાજની કૃપા, વડીલોના આશીર્વાદ, મને માખણ ભાવતું નથી, તકલીફ ત્યાં છે. દૂધ દહીંની બનેલી વાનગીઓ હું નથી ખાતો, બધા સંતો જાણે છે, હરિભક્તો ઘણા જાણે છે. બાકી માણસને પાડવા માટેનું મેં તમને સવારે વાત કરી ને, ભગવાન પરીક્ષા લે છે એટલે પહેલા શું કરે, સિદ્ધિઓ આપે, તમને એના આદિ બનાવી દે, વ્યસની બનાવી દે. એમ જે માન મોટપ આપીને હરિભક્તોને છેતરતા હતા એ માન મોટપ અમને આપવાનો પ્રયત્ન કર્યો, પણ એ ભૂલ્યા. વાલા ભક્તો, શ્રીજી મહારાજે બહુ સુંદર વાત કરી ઘરડાની અંદર, સભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાન ઓળખાણા હોય તો ભગવાનની ભક્તિની અંદર વિઘ્ન આવી જાય એવો કારણ શું છે? બહુ સંક્ષિપ્તમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે સમય આપણી પાસે હજુ તો બધાના મોઢામાં શેરડીનો સ્વાદ અત્યારથી આવવા માંડ્યો હશે, કારણ કે દર વર્ષે આ તો ક્રમ છે ને. વાલા ભક્તો, ભગવાનની ભક્તિની અંદર, ધર્મ માર્ગની અંદર વિક્ષેપ થાય, અવરોધ થાય એનું કારણ શું? અને ભગવાન ન ઓળખતા હોઈએ, અજ્ઞાનતા હોય, અણસમજ હોય, કળિયુગનું વાતાવરણ હોય તો માણસ બેકી જાય, ભટકી જાય, બધી વસ્તુ સમજી માની શકાય. પણ ભગવાન ઓળખાણા પછી સત્સંગ ઓળખાણો પછી, જ્ઞાન મળ્યા પછી આ વિઘ્ન આવવાનું કારણ શું? ત્યારે મહારાજ એમ બહુ સુંદર રીતે સમજાવે કે ચાર વાના છે. પહેલો કામ, પછી ક્રોધ, લોભ અને ચોથો ભય. આ ચાર વાનાએ કરીને એ ભક્તની જે આત્મનિષ્ઠા છે, જેની અંદર વિશ્વાસનું અંગ જે બંધાયેલું હોય છે, દ્રઢતાનું અંગ જે બંધાયેલું હોય છે, એ દ્રઢતા, એ વિશ્વાસ, એ આ ચાર સાધન વાનાએ કરીને એ વિશ્વાસ ઉઠી જાય છે, દ્રઢતા તૂટી જાય છે. આ ચાર અંગ કયા? કામ. કામ એટલે વાસના. કેવળ દેહ સંબંધી વાસનાની વાત નથી વાલા ભક્તો, દુનિયાની કોઈ માયિક પદાર્થની જો વાસના બંધાય તો એને કામ કહેવાય. વિઘ્ન જ નાખે એ ભગવાનની ભક્તિ ન કરવા દે. કોઈ પણ પ્રકારની વાસના હોય, જડ ચેતનને જે ગણો તે, પણ એ વાસના એ ભગવાનના માર્ગમાં અવરોધ ઊભી કરે. હા, જો ભગવાનની મૂર્તિની વાસના હોય, ભગવાનની મૂર્તિની ભક્તિની વાસના હોય, જેને સદવાસના કીધી, તો એનો હેતુ કંઈક જુદો હોય, પણ એની વાસના તો જોકે બંધન કરતા જ ગણી છે શાસ્ત્રમાં, પણ એનો હેતુ જુદો હોય, પણ જે દૂષિત વાસનાઓ, કામનાઓ, એ વ્યક્તિને પહેલા મોક્ષ માર્ગમાંથી પતનનું કારણ બને છે. પછી નામ આપ્યું ક્રોધ, પણ વાલા ભક્તો ક્રોધની અંદર ઘણો સમાવેશ થાય છે. સૌથી પહેલા તો ક્રોધની અંદર માન આદિ રજોગુણનો સમાવેશ થાય છે. માન, મોટપ, ઈર્ષા, તૃષ્ણા, આ રજોગુણી જે દૂષણો છે એ બધા ક્રોધની સાથે જાય છે, અને ક્રોધના શબ્દની અંદર આ બધું આવી જાય. અહંકાર, માણસનો અહંકાર એને આડે આવે, એનો અહમ આડે આવે. હું કંઈક છું, મેં કંઈક મેળવ્યું છે, મારી કંઈક સિદ્ધિ છે, મારી કંઈક મોટપ છે, એને અહમ એટલો ચડે કે એને ભગવાનની મોટપ યાદે નો રહે અને ભગવાનની મોટપ ગણે પણ નહીં. ભગવાનને કેવળ એક સાધન બનાવે, સાધન. ભગવાનને માત્ર પૈસા કમાવાનું અને પોતાની જાતને મનાવા પૂજાવાનું એક સાધન માત્ર બનાવે. એના ઓઠા પાછળ પોતાના અહમને પોષે. નામ લે ધર્મનું, નામ લે. આ કળિયુગની અંદર કેવળ આપણા સંપ્રદાયની વાત નથી વાલા ભક્તો, ડગલે ને પગલે તમને આ કળિયુગમાં જોવા મળશે, અને આપણે એનાથી ચેતવાનું છે. શ્રીજી મહારાજે આ બધી ઉપદેશો સત્સંગની અંદર શાસ્ત્રોના માધ્યમથી એટલા માટે મૂકતા ગયા છે કે આપણે આમાંથી ચેતવાનું છે. આ જીવાત્મા એ ચેતવાનું છે. તો કામ, ક્રોધ, અને ત્યાર પછી ત્રીજો આવ્યો લોભ. લોભ એટલે લાલસા, કંઈક મેળવવાની, કંઈક પામવાની. જો કેવળ કંઈક મેળવવાની ઈચ્છા હોય ને તો એને ધગશ કહેવાય, એને ઉત્સાહ કહેવાય. મારા શબ્દો ઉપર જરા ધ્યાન દેજો. સારી રીતે, સાચી રીતે કંઈક મેળવવાની ઈચ્છા હોય તો એને ઉત્સાહ કહેવાય, ધગશ કહેવાય, કે એને ધગશ છે કંઈક મેળવવાની, આગળ વધવાની. પણ કોઈનું હાનિ કરીને, કોઈને નુકસાન પહોંચાડીને, કોઈનું અહિત કરીને, કોઈને છેતરીને, કપટથી જ્યારે કંઈક વસ્તુ પડાવી લેવી કે એની પાસેથી લઈ લેવી, આવી જ્યારે દુર્વૃત્તિ હોય ને, તેને એને લાલચ કીધી, લાલસા કીધી. આ લોભની અંદર આ લાલચનો સમાવેશ થાય છે વાલા ભક્તો. લોભ એટલે કોઈ કોઈ પદાર્થની અંદર કે કોઈ વ્યક્તિની અંદર માત્ર પ્રીતિ છે અને એને મેળવવાની ઈચ્છા છે, આટલો સીધો સરળ અર્થ નથી એનો. એનો અર્થ કે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે, પોતાની મનની લાલસાને પૂર્ણ કરવા માટે ગમે તે હદ સુધી ગમે તેનું નુકસાન કરી, ગમે તેના મોક્ષ બગાડી, ગમે તેના જીવનને ધૂળ કરી, અને માત્ર ને માત્ર પોતાનો જ અહમ ને સ્વાર્થ પોષવાનું જે લાલસા, એને લોભ કીધો. અને જ્યારે આ એકે કામ ન થાય એટલે ભય. ઘણી વખત ભય પ્રીતિનું કારણ બને છે, પણ વાળા ભક્તો ઘણી વખત ભય એ ખોટા રસ્તે વાળવાનું પણ એક કારણ બને છે. ને માણસની વૃત્તિ, એનું દ્રઢતા એ ભયના કારણે પણ તૂટી જતી હોય છે. એને એમ થશે કે અમારું શું થશે, અમારે ધર્મ કરવું નથી, અમારે ખોટું કરવું છે, અને જો પકડાણા અમે આ ટોળામાં, તો જે હમણાં વાત કરી ને સતપ્રકાશ સ્વામીએ જે વાત કરી કે આ ટોળા એ બધા ભેગા થઈને આયોજન, પેલું અમારે સુખ સ્વામી આવ્યા છે નથી આવ્યા, કાયમ દ્રષ્ટાંત આપે, ઘુવડો એમ ભેગા થઈને મીટિંગ કરી. ઘુવડનું કામ ક્યારે નીકળે? બધું રાત્રે એનું કામ થાય. રાતે કામ કરનારા ઘુવડ કાં તો ચોર, જેને કાળા કામ કરવા હોય એ રાતે જ કરે, દિવસે અજીન પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા ને તો બપોર ભર બપોરમાં ધોળે દિવસે છાતી ઉપર હરિકૃષ્ણ મહારાજના લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદની અંદર નરેન્દ્ર પ્રસાદજી મહારાજે લાખો હરિભક્તોના સમુદાયની મેદિનીની અંદર કાંડું ઝાલી અજીન પ્રસાદજી મહારાજને ગાદી સ્થાન પર બેસાડ્યા, અને હજારો લાખો હરિભક્તોએ આરતી ઉતારી, મહારાજશ્રી આરતી ઉતારી. એ કપટી કાળા કપટીઓની જેમ અંધારી રાત્રિની અંદર ખૂણા ખાંચકામાં પાંચ પછી માણા ભેગા થયા, ઘોડોએ જેમ મીટિંગ કરી નક્કી કર્યું કાલ સૂર્યને નથી ઉગવા દેવો, એવો અમાર સુખસ્વામી કહે છે. ઘોડોએ ભેગા થઈને નક્કી કર્યું કાલે સૂર્યને નથી, આખી રાત દોડા દોડ કરી, એમ એમના શબ્દો, મને તો બોલતા ઓછું આવડે, પણ એમ કે આખી રાત દોટમ દોટ કરી બહુ મહેનત કરી કે કાલે સૂર્ય, પણ ત્યાં હવાર કુકડો બોલ્યો ને સૂર્ય ઉગ્યા. હવે આ લોકોને ભય થયો કે અમે આ સૂર્ય ઉગ્યા, અમે બધાએ આમ ષડયંત્ર કર્યું છે, આ બધું એમને સૂર્યને ન નીકળવા દેના, પણ કુકડો ઉગ્યો ને સૂર્ય આ તો પ્રગટ થઈ રહ્યા છે હવે તો, કે હંતાઓ કંઈક બખોલ પોલ ગોતો. હવે ઘોડો દિવસ પડે ને સૂર્ય ઉદે ને એટલે એને પોલને બખોલ જ ગોતવાનો વારો આવે, એનું કંઈ સાર્થક થાય નહીં. એમ ભયથી પણ વાલા ભક્તો જે નિષ્ઠા છે, જે શ્રદ્ધા છે, ભગવાનની ભક્તિ, ભગવાનનો વિશ્વાસ, એ ભયથી આમાં અમારો સ્વાર્થ નહીં રહે, આમાં અમે આ બધો જાજો સમાજ. શ્રીજી મહારાજે જે ના પાડી વચનામૃતમાં કે મોડો વિચાર સત્સંગમાં ન કરવો, એ મોડા વિચારને પહેલો લાવે કે આમાં જાજો સમુદાય આમ જશે ને કાલ હવારે આમ થશે, સત્તા આમ જતી રહેશે ને આમ, આમાં અમારું શું થશે? તો એનો અર્થ કે તમને સ્વામિનારાયણમાં વિશ્વાસ નથી. જો તમને કોઈની સત્તા રક્ષણ આપવાની હોય, તમને કોઈનો સાથ રક્ષણ આપવાનું હોય, તમને આ સમાજ રક્ષણ આપવાનું હોય, તો સ્વામિનારાયણને ફટ છે. સ્વામિનારાયણને શું કરવા છે? જો કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ જ જો રક્ષણ આપવાનું હોય, એને અભયદાન આપવાનું હોય, એનું જો કલ્યાણ એનાથી થઈ જવાનું હોય, તો સ્વામિનારાયણને ભજવાની શું જરૂર છે? શા માટે સ્વામિનારાયણની કંઠી અને સ્વામિનારાયણની ચૂંટણી ઓઢવી પડે? વાલા ભક્તો, આ ચાર વાના છે, આ ચાર વાના જ્યાં સુધી મજબૂત નહીં થાય એનાથી તમે એનાથી, અને એટલા માટે કંઠી બાંધો છો ને તો પહેલા શું મુકાવે છે? કંઠી જ્યારે બાંધવામાં આવે, વર્તમાન ધરાવવામાં આવે, ત્યારે પહેલો સંકલ્પ મૂકવામાં આવે છે કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ, ભય નાશ પામે. આ તમામનો જ્યાં સુધી નાશ નહીં થાય એના ઉપર વિજય નહીં મેળવો, આંતરરૂપી શત્રુઓ ઉપર જ્યાં સુધી વિજય નહીં મેળવો, જ્યાં સુધી એને કંટ્રોલમાં નહીં કરો, ત્યાં સુધી તમે નિર્ભય નથી. ગમે ત્યારે હાવી થશે, અને જે દિવસ હાવી થશે તે દિવસ કરોડો જન્મોની જે મહેનતનું પુણ્ય ફળ આપણને આ સત્સંગની પ્રાપ્તિ મળી છે, આ માર્ગમાંથી ક્ષણની અંદર ચલાયમાન કરાવી દેશે. એટલા માટે વાલા ભક્તો, ખાસ તકેદારી રાખવાની જરૂર છે. પણ પછી એમાંથી આગળ પૂછ્યું કે આ બધું આત્મનિષ્ઠા કેળવી, આત્મવિશ્વાસ કેળવ્યો, મન મક્કમ છે, કોઈ અમને હલાવી શકે નહીં, તો પછી કરવું શું? પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ આત્મનિષ્ઠાવાળા હોય અને આત્મનિષ્ઠાવાળા વગરના હોય તો મોક્ષમાં કેમ સમજવું? શ્રીજી મહારાજ કે આત્મનિષ્ઠા તો એવો ગુણ છે જેના કરીને કોઈ નદી તરવી હોય અને તરતા આવડતું હોય તો એ તરી જાય, અને જેને નદી તરતા ન આવડતું હોય એને કિનારે ઊભું રહેવું પડે. એટલે નદીરૂપી જે કરવું હોય કે કળિયુગ, આ જે કળિયુગના જે યુગના પ્રભાવ, આ યુગના પ્રભાવરૂપી જે નદીઓ છે, યુગના જે દુષ્પ્રભાવો, વાલા ભક્તો સમજવાનો પ્રયત્ન કરજો, આ યુગના જે સંગના દોષ, યુગના દોષ, આ વાતાવરણના દોષ, આવા જે નદીઓ, જે દુષ્પ્રભાવવાળી નદીઓ છે, એને જો તરવી હોય તો એ આત્મનિષ્ઠાના બળ વડે તરી જવાય છે. પણ જેમ મોક્ષ મેળવવો હોય, કોઈ સમુદ્ર લાંગવો હોય તો વાણની જરૂર પડે, વાણ વગર સમુદ્ર લંગાતો નથી, તરીને પાર થતો નથી. એ તો હનુમાનજી જેવા કોઈ બળિયા હોય તો એ છલાંગમાં લાંગી જાય, અને એ બળ પ્રાપ્ત કરવા માટે કેટલી ભક્તિ ને કેટલું તપ કરવું પડે છે એ તો તમે શાસ્ત્રો ઉપરથી વિચારો ને ત્યારે ખ્યાલ આવે. પણ શ્રીજી મહારાજે કીધું કે કોઈ જીવાત્મા હોય અને આત્મનિષ્ઠા હોય, પણ જેમ સમુદ્ર લાંગવો હોય અને વાણની જરૂર પડે, એમ મોક્ષ મેળવવો હોય તો ભગવાનની સર્વોપરી ઉપાસનાની જરૂર પડે. ઉપાસના વગર, ભક્તિ વગર, ભગવાનની પૂજન, ધ્યાન, કીર્તન, ભગવાનને રાજી કર્યા વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. આ નદીઓ તરાય, આ કળિયુગની અંદર એટલું થાય, તમે તમારો આત્મનિષ્ઠા, તમારી શ્રદ્ધા, વિશ્વાસ દ્રઢ હોય તો કોઈ તમને છેતરી ન જાય, કોઈ તમને ડગાવી ન જાય, કોઈ તમારી પાસે ખોટો લાભ ન લઈ જાય, તમને કોઈ અવળું સવળું બતાવી ન જાય, એટલું તમને બધો ફાયદો થાય. પણ ભગવાનને જો પામવા હોય અને ભગવાનના ધામમાં જવું હોય તો ઉપાસના રૂપી એ વાણની સવારી જરૂરી છે. અને ઉપાસના કેવી, ઉપાસના કેવી વાલા ભક્તો, કે જેમાં મન અને તમામ ઇન્દ્રિયોનું એકીકરણ કરી, એનું એકાત્મપણું કરી, અને પરમાત્માના ચરણોની અંદર જ્યારે અર્પણ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ, જેમ ગોપિકાઓની ભક્તિ હતી, મહારાજે દ્રષ્ટાંત દીધું એવું સુંદર વાલા ભક્તો, કે પ્રેમ એટલો, એટલી લાગણી, એટલો આદર, એટલી શ્રદ્ધા, જાણે છે કે હવે આ મથુરાના મેલીને કૃષ્ણ ગોવાળીઓ અમારે વચ્ચે આવવાનો નથી, વિશ્વાસ છે, જાણે છે, તો પણ આ જીવન, એ જેનો રંગ, જેની ચૂંદડી માથે એક વખત ઓઢી, જેના થૈન્દ્રિયા, તો અક્રૂરજી જ્યારે, ઉદ્ધવજી જ્યારે ત્યાં ગયા ત્યારે એમને વિસ્મયતા એમને પામવી પડી કે આ આવી ભક્તિ, આવો રંગ. એટલે કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો, કે આવી જ્યારે સમર્પણની ભાવનાથી ભગવાનને રાજી કરવા આપણે તન મન ધનથી, મન કર્મ વચનથી પરમાત્માના જ્યારે થઈશું, ભગવાનના સ્વરૂપની અંદર આ ચંચળ ચિત્તને જ્યારે સ્થિર કરીશું, આ મોહ માયા અને દુનિયાની મોટાપાદી જે રજોગુણી જે દોષો છે એમાંથી મુક્ત કરી અને જીવાત્માને સત્વગુણ બનાવી, ભક્તિમય બનાવી, મુક્ત પદને પમાડી અને ભગવાનમય જ્યારે કરીશું, ત્યારે અક્ષરધામની વાટ આપણા માટે સહેલી થશે. વાલા ભક્તો, કળિયુગની અંદર હંમેશા વાતાવરણને સમજીને શ્રીજી મહારાજે દયાળુતા દાખવી છે અને કળિયુગની અંદર મોક્ષ માર્ગ થોડો સહેલો સરળ બનાવ્યો છે. હરિ નામ કીર્તન પક્ષે કરીને મહારાજે આવા અનેક એવા દ્રષ્ટાંતો આપ્યા છે કે જેમાં લખ્યું છે કે પક્ષે કરીને ભગવાનનો ભક્ત એનો મોક્ષ થાય છે. ઘણી જગ્યાએ લખ્યું છે કે ભગવાનનું નામ સ્મરણ કીર્તન કેવળ ભગવાનનું ભક્તિ કરે તો પણ ભગવાનના ભક્તોનો મોક્ષ થાય છે. એવા ઘણા દ્રષ્ટાંતો દીધા છે વાલા ભક્તો, પણ છેવટે એક નિચોડ એનો જરૂર નીકળે કે ભગવાનને કેન્દ્રમાં રાખી અને દરેક કાર્ય કરવાથી ભગવાનનો રાજીપો મળે છે અને ભગવાનનો રાજીપો જે છે એ જ ભગવાનની ચરણની પ્રાપ્તિ અથવા તો મોક્ષ ફળની પ્રાપ્તિ કરાવનારો છે. તો આપણો હંમેશા પુરુષાર્થ, આપણી મહેનત, આપણું લક્ષ્ય એ ભગવાનને રાજી કરવાનું રહેવું જોઈએ. હરે કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, આ આદિ જે ભગવાનના સ્વરૂપો આપણને મળ્યા છે એ ભગવાન સ્વામિનારાયણે સાક્ષાત આપણા જ હરિભક્તોના માટે, આપણા સત્સંગીઓના માટે મહારાજ પોતે પધરાવતા ગયા છે અને એમ બિરુદ આપ્યું છે કે આ મૂર્તિની અંદર જે આજે અમારા સાક્ષાત અમારી સાથે જે નંદ સંતોને જે ભક્તો છે અને એમને જેવું અમને સેવ્યાનું સુખ મળે છે, આવું ને આવું સુખ મેળવવું હોય તો આ મંદિરોની અંદર જે ભગવાનની મૂર્તિઓ છે એ મૂર્તિઓને કેવળ મૂર્તિઓ ન જાણશો પણ એને જો મન કર્મ વચનથી એકાંત એકાત્મપણું કરી, એકાગ્ર મન કરી અને ભગવાનને જો તમે સેવશો તો તમને એ મૂર્તિઓ દ્વારા પણ અમારી પ્રત્યક્ષ પૂજાનો, પ્રત્યક્ષ અમારી ઉપાસના, અમારી જે અર્ચન પૂજનનું જે લાભ એ મળશે. વાલા ભક્તો, આટલો દિવ્ય મહિમા આપણા મંદિરોનો, આપણા સદશાસ્ત્રોનો, ભગવાનના સ્વરૂપોનો, આ સંપ્રદાયના તમામ અંગોનો આટલો સુંદર મહિમા છે અને આ મહિમાને આપણે જો જીવનમાં દ્રઢ કરશું અને ભગવાનની ભક્તિ કરશું તો જરૂર મને વિશ્વાસ છે કે ભગવાન દયાળુ છે અને ભક્તો ઉપર તો અતિ કરુણા કરે છે, અતિ દયાળુતા કરે દાખવે છે. એ જો અસુરી ઉપર કે શત્રુઓ ઉપર અથવા તો જે ખોટું કરનાર છે ઘણી વખત એના ઉપર આપણે દ્રષ્ટાંત જોઈએ ને તો આપણને એમ થાય કે આટલું ઘોર પાપ કરનારા છે પણ ભગવાને એના ઉપર દયાળુતા કેમ દાખવી હશે. શ્રીજી મહારાજ તો અધમ ઉદાહરણ છે, અધમમાં અધમ કાર્ય કરનારા જીવાત્માઓ હોય પણ ભગવાન તો એના ઉપર પણ દયાળુતા જો દાખવતા હોય તો આપણે તો ભગવાનના દાસ છીએ, ભગવાનના શરણે છીએ અને આપણા ઉપર ભગવાન જરૂર કરુણા દાખવે અને આપણા જીવનમાં કદાચ જાણે જાણે કોઈ ભૂલો થતી હોય તો મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમને એવી સદબુદ્ધિ આપજો કે એ ભૂલોને અમે પુનરાવર્તન ન કરીએ, અમારા જીવનની અંદર અમે આપના બતાવેલા, આપના ચીંધેલા માર્ગ ઉપર ચાલી શકીએ એવી અમને શક્તિ મળે, એવી અમને બળ મળે, સમજણ મળે અને ભગવાન આપના ચરણો સુધી, આપના ચરણારવિંદની અંદર અમને સ્થાન મળે એવું અમારું પ્રારબ્ધ, એવું અમારું ભાગ્ય થાય એના માટે અમે કટિબદ્ધ થઈએ અને કર્મ કરીએ એવી અમને શક્તિ આપજો. આવી સાથે મળીને જો પ્રાર્થના કરશું ભગવાન ચોક્કસ માનશે અને ચોક્કસ સ્વીકારશે. વાલા ભક્તો, સમય ઘણો થઈ ગયો છે. ઘણી વખત એમ થાય કે હરિભક્તોને જેટલું બને એટલું પીરસીએ કારણ કે જીવનનો કંઈ ભરોસો નથી. હો આજે વાત કરીએ છીએ, કાલે કદાચ શ્વાસ રહે ન રહે, પણ જે શ્રીજી મહારાજે જવાબદારી અમારા માથે સોંપી છે અમારી એટલી ઈચ્છા એ છે કે છેલ્લા શ્વાસ સુધી, ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી, ભગવાનની આજ્ઞામાં અતન અમન સર્વસ્વ સમર્પણ કરી અને હરિભક્તોનું જેમ બને એમ શ્રેય થાય એના માટે કાર્ય કરતા રહીએ, કથા વાર્તા કરતા રહીએ, અમારી પાસે જે શક્તિ છે એનો અમે સદુપયોગ કરીએ. માનવું ન માનવું, ગ્રહણ કરવું ન કરવું એ ભક્તોની સ્વતંત્રતા છે, કોઈને પરાણે તો મોક્ષ આપી શકાતો નથી, પણ તમને સદુપદેશ કરવો એ અમારી ફરજ આવે છે અને અમને તાપ, તડકો, ભૂખ, તરસ, ઊંઘ, આરામ જોયા સિવાય અમે અમારા કાર્યની અંદર અવિરત મહેનત કરવા માંગીએ છીએ. ભગવાન અમને એના માટે બળ પણ આપે છે, પ્રેરણા પણ કરે છે, પણ વાલા ભક્તો એને ગ્રહણ કરી અને જીવનમાં ઉતારવાની જવાબદારી તમારી બધાની છે. મને વિશ્વાસ છે અત્યાર સુધી દરેક હરિભક્તોએ જે કંઈ ભૂતકાળની અંદર સુષુપ્તાના કારણે, અણસમજના કારણે જે કંઈ ખામીઓ હતી પાછલા વર્ષોની અંદર કંઈક ભગવાને એવી જાગૃતિની લહેર દોડાવી છે અને બધાને એવી પ્રેરણા કરી છે કે પોતે પોતાની રીતે આત્મનિર્ભર થઈ તૈયાર થઈ અને ભૂલો સુધારી છે, જાગૃતિ લાવ્યા છો. તો વાલા ભક્તો, મારી ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના છે કે દરેક હરિભક્તોને આ સત્સંગ માર્ગની અંદર, ધર્મ માર્ગની અંદર ઉન્નતિના માર્ગ ઉપર ચાલ્યા કરો અને ભગવાન તમારા જીવનની અંદર રહેલા તમામ દુઃખ દારિદ્રતા દૂર કરે અને ભક્તિનું બળ વધે, ધર્મનું બળ વધે. વાલા ભક્તો, આપણી ઓળખાણ જ એના થકી છે. હું તો વિચારું ઘણી વખત, સરનામા વગરનું કવર હોય ટપાલ પેટીમાં નાખો, રૂપિયાની નહીં, 5 રૂપિયાની નહીં, 10 રૂપિયાની ટિકિટ ચોડો, પણ જો સરનામું ન હોય તો એ ટિકિટ એ ક્યાં જાય, એ કવર ક્યાં જાય, એ ડબ્બામાં જાય કાં તો કચરા પેટીમાં, એને જ્યાં એ લોકો રાખતા હોય ત્યાં એને જવા દે, ઠેકાણે ન પહોંચે. એમ સત્સંગી તરીકેની વાલા ભક્તો, આપણી ઓળખાણ જ છે ધર્મ અને ભક્તિ. જીવનમાં જો ધર્મ અને ભક્તિ નહીં હોય તો આ અનેક જીવાત્માઓ ભટકે છે, એમ આપણે પણ ક્યાંક ભટકી જશું. અને નથી ભટકવું, આ દુનિયાની મોટપ મળે ન મળે, દુનિયાની સુખ સાહેબી મળે ન મળે, સુવિધા મળે ન મળે, આ શરીરને આરામ મળે ન મળે, પણ આ આત્માનું કલ્યાણ શેમાં છે, ભગવાનનું ધામ શેમાં છે, આ લક્ષ્ય રાખીને જો આપણે જીવીશું તો જરૂર મને વિશ્વાસ છે કે આપણે એને હાંસલ પણ કરી શકીશું. વાલા ભક્તો, આવું જે બળ એ કાયમ જીવનમાં રાખજો. મોડી વાત ન કરશો કે મોડી વાત સ્વીકારશો પણ નહીં, આવું કેમ થશે, આવું ક્યારે થશે, આવું થઈ શકશે કે નહીં. વાલા ભક્તો, સ્વામિનારાયણના આશરે બેઠા છીએ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાડતો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે, ત્યાં શ્રેય છે, ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે, ત્યાં વૈભવ છે, ત્યાં કીર્તિ છે, ત્યાં સ્વર્ગના સુખ છે. જ્યાં ભગવાન છે ત્યાં યત્ર યોગેશ્વર કૃષ્ણ. શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ પોતાના ભક્તોને કીધું છે કે અમે જે આ વચન કહીએ છીએ, ભક્તાઃ શૃણુત મદવાક્યમ સર્વેષામ વો હિતમ બ્રુવે, હું તમારા હિત માટે વાત કરું છું. શ્રીજી મહારાજે વિચાર કરો, ભક્તોનું હિત શેમાં છે એની ચિંતા ભગવાન પોતે કરે છે. તમારા હિત માટે, હિતની વાત અવશ્ય મેં તમારું હિત થાય એવી સુંદર વાત હું તમને આ ઉપદેશ રૂપી કરું છું વાલા ભક્તો, અને ગ્રહણ કરજો આવી વિનંતી. ભગવાન, ભગવાન તો આપણા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે વાલા ભક્તો, એના દર્શન દુર્લભ. એને એની ઝાંખી કરવી હોય ને, આ તો આપણને સહેલાઈથી મળ્યા છે એટલે કદાચ આપણને એની કિંમત સમજાય ન સમજાય, બાકી એનો વિચાર કરવો હોય ને, સંકલ્પ કરવો હોય ને. તમે રસ્તે ચાલતા, આ તો કથામાં બેઠા છો, નાવા સુંદર તમને વક્તાઓ ઉદબોધન કરે છે, શાસ્ત્રોની અંદર આવા સુંદર આખ્યાનો લખ્યા છે, વાંચવા મળે, સાંભળવા મળે, અને આપણે એમ જાણીએ કે અમે સ્વામિનારાયણને ઓળખી લીધા. બાકી બજારમાં નીકળજો કોઈ વખત, વિદેશોમાં જો કોઈ વખત જાઓ, કદાચ કોઈ ઓળખીતા હોય, જેમ જોજો ભગવાન કોણ છે ને કોઈને ખબર નથી. આ જીવ માટે ભગવાન ઓળખવાય સહેલા નથી વાલા ભક્તો, આ તો ભગવાનની કરુણા છે આપણા ઉપર, એટલા માટે આપણને ઓળખાણા છે. આની કિંમત સમજી અને એનો મહિમા સમજીને જીવનમાં ઉતારજો, એની કિંમત સમજી એની કદર કરજો અને ભગવાનનો રાજીપો મેળવવા જે કરવું પડે તે, આ કરો જો, ના કરજો, આ ન કરજો, એવું શાસ્ત્રમાં લખ્યું છે, વાંચી લેજો. પણ જે કરવું પડે, હું તો ટૂંકમાં કહું છું કે જે કરવું પડે ભગવાનને રાજી કરવા, જે કરવું પડે એ કરજો. અને ભગવાન જેનાથી કુરાજી થાય એવું કંઈ થતું હોય તો એ મહેરબાની કરીને ન કરશો. આ બે સિદ્ધાંત જીવનમાં દ્રઢ કરશો ને, કે ભગવાન રાજી રહે એમ કરવું છે અને ભગવાન કુરાજી થાય એવું ક્યારેય કરવું નથી, મન કર્મ વચનથી ક્યારેય કરવું નથી. આવો જો સંકલ્પ કરશો તો ભગવાનનો દ્રોહ નહીં થાય અને કોઈ દિવસ અવળે માર્ગે ચાલશો નહીં, એટલે આપોઆપ સદમાર્ગે ચાલવું પડશે. આ તો પાઇપ જેવું છે, પાઇપમાં એક જગ્યાએથી અંદર ઘૂસ્યા એટલે સામે છેડે નીકળો તો નીકળે, બાકી અંદર યુ ટર્ન પાછું વળાય કે બહાર નીકળાય એવું નથી, પાઇપ ચારે બાજુ પેક હોય. આ છેડેથી અંદર પેટા સત્સંગમાં તમને એમ નાખવા છે, પાછળ ડાટો માર દેવો છે, આમ સામે કાઢે છૂટકો, સામે છેડે નીકળે સ્વામિનારાયણ, બીજો છેડો અક્ષરધામમાં ખુલે સીધો. પણ અહીંયા આગળ શું છે કે આ ઉંદેડાઓ જે આપણા જીવરૂપી ઉંદેડા એક માનો દ્રષ્ટાંતમાં, ત્યાં પાંજરા મૂકેલા છે આમ, એમાં મીઠાઈઓ મિષ્ટાન મૂકેલી છે. જો મિષ્ટાનની લાલચમાં ગયા ને તો પાંજરામાં પકડશો, પકડાશો, જવાબદારી તમારી. હું તમને પહોંચાડું ખરો, માર્ગે ચડાવી દઉં, પણ બહાર નીકળશો નહીં. એટલું તકેદારી રાખજો વાલા ભક્તો. નવા વર્ષો છે, આનંદના સમય છે, મોસમ સારી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે કાયમ અમારા જીવનમાં દરેક રીતે, વ્યવહારિક રીતે, સામાજિક રીતે અને ધાર્મિક રીતે તો અતિ મોસમ સારી ને સારી રહે, સારામાં સારો પાક આધ્યાત્મિક રીતે અને વ્યવહારિક રીતે પણ એ થયા કરે અને અમે ભગવાનનું ભજન કરી શકીએ, આવી અમારા ઉપર કૃપા વરસાવજો. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ગરડા ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ અને સાળંગપુર કષ્ટભંજન દેવ તથા આપણા સૌના ગુરુ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજંત પ્રસાદજી મહારાજ અને અસહુ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી, સર્વ ઉપસ્થિત હરિભક્તોને સંતોને પોતાના ધર્મમાં રહેવાનું અને ભક્તિ કરવાનું બળ વધે એવી કૃપા વરસાવે એવી પ્રાર્થના કરી નતમસ્તક થઈ મારું વાણીને વિરામ સહેજાન સ્વામી મહારાજ.